રામે કઈ કઈ ના વચનો સાંભળ્યા. માં જે કહેવાનું હતું એ માએ કહી દીધું કે રામ તમે તો સુપુત્ર છો, લાયક દીકરા તરીકે છો. પિતાની આસક્તિ, પિતાનો વ્યામોહ, પુત્રમોહ એ છૂટવાનો નથી જ. ચાહે અપયશ થાય, ચાહે અપકીર્તિ થાય, ચાહે દુર્ગતિ થાય, તો પણ એ તમને નહીં છોડે. તમે શું કરવા માંગો છો? અસમિચારી સોઈ કરો. જો હવે તમે વિચારો, તમને જે ગમે એ પ્રમાણે તમે નિર્ણય લો. કઈ કઈ પણ અહીંયા ઘડી બહુ સ્પષ્ટ થઈ જાય છે. મેં તો બધો અપયશ વારી લીધો, મેં લોકોનો આક્રોશ વારી લીધો એક પુત્ર વાત્સલ્યને માટે. હવે તમારે જવું છે કે નથી જવું એ નિર્ણય તમે કરો. અને પિતાજી ની દુર્ગતિ, કુળનો અપયશ અને એની સાથે જે સત્કૃત્ય છે એ બધા નાશ પામશે. તમારે શું વિચારવાનું છે? એટલે ધર્મશાસ્ત્ર પણ કઈ કઈ આગળ ધરી દીધું. માત્ર પોતાની હઠ, પોતાની જીદ કે ભરત જ રાજા થવો જોઈએ અને ભરતનું રાજ 14 વર્ષ સારી રીતે ટકી જાય અને પછી રામ આવે તો એમનું કશું ચાલે નહીં, એટલા માટે વિચારે 14 વર્ષ માટે રામ વનમાં જાય. આ માગી લીધેલું છે, પણ છેક છેલ્લી પડે જયારે પરિણામ આવવાનું છે, છેક કિનારો છે, નિર્ણય લેવાની ઘડી ચેક પણ છે, તે સમયે કઈ કઈ પોતાની બાજી આખી છુટ્ટી મૂકી દે છે. જેમ પત્તા રમતા હઈએ અને પોતાની બાજીને છુપાવે, કોઈને જોવા ના દે, પણ પછી એમ કહી દે કે મારે તો હાર કે જીત સરખા છે, લો જેને મારી બાજી જોવી હોય જોઈ લો, ખુલ્લી મૂકી દે. એમ કઈ કઈ જે આની અંદર ઉદારતા બતાવીને પોતાની દિલને ખુલ્લો કરી નાખી દો. તમારે શો નિર્ણય લેવો છે? મારી જીત કે હાર એનો મારે વિચાર નથી કરવાનો. હું જીતીશ તોય મને કોઈ નથી થવાનું, હારીશ તો મને કોઈ નુકસાન જવાનું. રામ નિર્ણય તમે કરો. અને રામ કોણ છે? ધર્મ ધુરંધર, ગુણનિધિ, જ્ઞાની. રામ આપ તો ધર્મની ધુરાને ધારણ કરવા વાળા છો. કોઈ પણ પુત્ર, કોઈ પણ સંતાન પોતાના પિતાની દુર્ગતિ ઈચ્છશે ખરો? અપયશ ઈચ્છશે ખરો? એના સત્કૃત્યનો નાશ પામે એવું કોઈ પણ પુત્ર પોતાના પિતાનું ઈચ્છશે ખરો? એટલે કઈ કઈ એ પણ બતાવી દીધું. સાચા વારસદાર તરીકે, વંશધર તરીકે આપ આ સમસ્યાઓ સામે ઉભેલી છે. અને બીજી બાજુએ તમારે વનમાં જવું કે ન જવાનું એનો નિર્ણય તમારે લેવાનો. કઈ કઈ એ પણ એક વસ્તુ બતાવી કે મારો રામ જીતી જાય. રામ જીતે એટલે વચન પાળે, વનવાસમાં જાય, પોતાની પ્રજાના એક એક ના સુખ દુઃખ ને સાંભળીને જનસંપર્ક કરે, એ કાર્ય પણ થવાનું છે શું? અને આ બાજુએ માત્ર પિતાના સ્નેહવશ થઈને આ બાબતને, આ વચનને તોડી ના નાખશો. પિતાની અપકીર્તિ, અપયશ, દુર્ગતિ આ બધું જ શાસ્ત્રને લક્ષમાં રાખીને આપ હવે નિર્ણય લો, અહીંયા ઢીલા ના પડી જશો. પિતાના પ્રેમને વશ આધીન થઈને ઢીલા ના પડશો, કારણ ભગવાન તો કરુણાનિધિ છે, કૃપાનિધાન છે. એ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. ભગવાનને કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારના બંધન એને નથી હોતા. ભગવાન એ સ્વતંત્ર સ્વતંત્ર છે, અને એટલા માટે આ વચન પાળવાનું હોય તો એમની ઈચ્છાથી, ન પાળવું હોય તો પણ એમની ઈચ્છા. એટલા માટે મુક્ત મનથી, ઉદારતાથી, હઠ કે જીદ ને વચમાં આવવા દીધા વગર, જો સાંભળનાર કે સમજનાર આટલી ચોપાઈને, અડધી ચોપાઈને સમજે ને તો બસ થઈ ગયું. કઈ કઈને ક્યારે દોષ નહીં આપે. જે એક શિખર સુધી ચણી આણ્યું હોય અને પછી કે હવે આ મકાન રાખું ન રાખું, તમારી તમારી પર કાઢી નાખો તો તમે કાઢી નાખો. એટલે કહ્યું કે અસવિચારી સોઈ કરહુ જો ભાવા, તમે એ જ કરજો જે તમને ગમે.
રામ જગની સુખ સુની સુખ ભાવા,
એમ થાય ને મારા માટે આટલો બધો ત્યાગ કર્યો છે માએ, કઈ કઈ માએ આપ કેટલી વારી લીધી. મારા દશરથજી પણ કહેશે હજુ તો, તોર કલંક મોર પછીતાવ. યાદ રાખજે કઈ કઈ, તારું કલંક અને મારો પશ્ચાતાપ મુએ હિ ન મીટહી ન જાય હિ કાવ. મર્યા પછી પણ મારો પશ્ચાતાપ એવો ને એવો જીવંત રહેશે, અને તારું કલંક યુગ યુગ સુધી રહેશે. કૌશલ્યા નામ પાડ્યું હોય, સુમિત્રા નામ પાડ્યું હોય, કઈ કઈ નામ પાડ્યું હોય શોધી લાવો ક્યાંય. કેમ એવું જ નામ પડાતું છે? કજિયો કરનાર છે ક્યાંય જોજન? કદાચ કોકને ત્યાં દીકરી જન્મે ક્યાંક નામ પાડવાનું છે, અને એની રાશિ એ પ્રમાણે આવે, કચ્છ ઘ પ્રમાણે મિથુન રાશિ આવે, અને નામ પાડજો જોઈ. તમને ઘેર પેસવાય નહી જાઓ. હાથ પાડી દીધી મારે, કઈ કઈ નામ મારી દીકરી નામ કઈ કઈ નથી રાખવાનું. તોર કલંક મોર પછી તાવું મો એવું ન મીટઈ ન જાય. યાદ રાખજે આવું કહેનાર એ મહારાજ દશરથજી. કઈ કઈ આ બધું જ સહન કરી લીધું. પતિએ એમ કહ્યું, તારું કલંક વર્ષોના વર્ષો, પેઢીઓ ને પેઢીઓ, યુગ યુગ સુધી તારું કલંક કોઈ નહીં ધોઈ શકે, તું પણ નહીં ધોઈ શકું. તારા ગમે એટલા સત્કૃત્ય હશે તો પણ એ તારું આ કલંક નહીં ધોઈ શકે. તો પણ એક રાજપુત્રી તરીકે આમ ખુમારીથી ભલે કલંક જ લાગશે ને, પણ મારા દીકરાના પ્રત્યેનું મારું વાત્સલ્ય સહેજ પણ ઘસાવવું ના જોઈએ, ઓછું ના થવું જોઈએ. અને એ વાત જે પોતાના આટલું બધું નુકસાન થઈ રહ્યું છે કઈ કઈ ના નામને, એના વ્યક્તિત્વને, આખું અયોધ્યા ફિટકાર વર્ષાવશે કઈ કઈ ના નામ ઉપર આટલો ભયંકર કલંકનું વાદળા ઘેરાવાના છે. તે છતાંય કઈ કઈ માં રામને આ શિખામણ આપી રહ્યા છે, અને એ સાંભળીને રામ જનની શીખ સુની સુખબા, રામને આનંદ આનંદ ખુશ થઈ ગયા, ખૂબ સુખી. વાહ માં, વાહ માં હો તો આવી હજો કઈ કઈ જેવી. કેમ દીકરાનો સુયશ, પુત્રની કીર્તિ, યુગ યુગ સુધી બની રહે એને માટે કલંક પોતે પણ યુગ યુગ સુધી વરવા માટે તૈયાર છે. આજે રામરાજને માટે એટલો જ આમ ઉત્સાહથી શબ્દ બોલાય, મારા ઘરમાં રામરાજ છે એમ કઈ કઈ ને માટે, કઈ કઈ નામ શબ્દ ને માટે પણ આજે એ કલંક એનું એ જ. પણ બંને જે ભલે ગમે તે હોય, રામરાજ એટલો જ લોકપ્રિય આજ સુધી શબ્દ છે, અને કઈ કઈ નામનો શબ્દ આજે પણ એટલો જ કટુ છે. બંને વર્ષોથી યુગ યુગોથી ચાલી આવેલી છે, પણ એ આ બધું વરી લીધું છે. એટલે રામ કે છે, ઓહો, જે પ્રભુને માટે આટલો ત્યાગ કરે છે, આટલો સમર્પિત, જેને ડિવોટીસ કહેવાય, સંપૂર્ણ રીતે સમર્પિત, મારું જે થવાનું તે થાય. આ વાત દશરથજીને નથી લાગુ પડતી, પણ કઈ કઈ જેને લાગુ પડે છે. મારા સુકૃત જશે, મારો સુયશ જશે, મારી અપકીર્તિ થશે, મારી દુર્ગતિ થશે, એ બધું જ સહન કરવાની મારી તૈયારી છે. દશરથજીને સંબોધન કર્યાની સાથે એ સંબોધન પોતાને પણ લાગુ પડે છે. આ બધું સ્વીકારવા માટે ત્યાગ સમર્પણ હું તૈયાર છું. જો મારો રામ રામ રાજ્યથી લોક હૃદયમાં લોક માનસની અંદર વર્ષો ને યુગો સુધી જો સ્થાપિત થતો હોય તો મારું આટલું બની, આટલું બલિદાન, આટલી શહીદી મારી કાયમ ને માટે. તો આમ એ આખી એ વાતને સમજ્યા પછીથી રામ પણ એટલા બધા પ્રસન્ન છે કે એના માટે જેટલા શબ્દો પ્રશંસાના કે ધન્યતાના આપે એટલા ઓછા પડે, એ કિંમત રામ નથી ચૂકવી શકવાના. પુત્ર સ્નેહ છે, પુત્ર સ્નેહ કરતા કહીએ કે પોતાના પુત્રમાં આસક્તિ. ભગવાન તો બધી જ રીતે અનાસક્ત સર્વથી પર છે. ભગવાનને કોઈની આસક્તિ કે ક્યાંય કોઈના પ્રત્યે એવી કામના કોઈ પણ રહેતી જ નથી. તો ભગવાનની આવી તટસ્થતા, કઈ કઈ ની પોતાની અડગતા જોઈને ભગવાન એટલા બધા પ્રસન્ન થઈને આ વાતને સંપૂર્ણ રીતે હસતા મોડે સ્વીકાર કરી લીધો, સુખી થઈને. ભગવાન રામ સુખી છે, સુખ પાવા, પણ એની સામે પિતા દુખી છે અને પુત્ર સુખી, પુત્ર સુખી છે, પિતા દુખી છે. જુઓ, જીવનની અંદર આયામ એક જ હોય, વસ્તુ ચીજ વસ્તુ પરિસ્થિતિ એકની એક જ હોય, પણ એક સુખી છે અને એક દુખી છે. ચોર ચોરી કરવા નીકળે એને ખૂબ માલ મળી જાય એ સુખી, પણ જેની ચોરી થઈ તે દુખી. આમ પરિસ્થિતિ એકની એક જ હોય, ઘટના એકની એક હોય, ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકે, પોક મૂકીને રડે કરે, પણ પોતાની સ્વેચ્છાથી નીકળી જાય તો ત્યાગ કરું છું હું મારું કઈક, મારા જીવનને સુધારવા, હું મારી ગતિને સુધારવા માટે જઉં છું, મારા જીવનને કઈક અધિક આગળ લઈ જવા ઈચ્છું છું. વાસ્તવિકતાને સ્વીકારવાની છે. ઘટના એકની એક જ છે, ઘર છોડવું, પણ એક દુઃખી છે અને એક સુખી છે. વનવાસમાં જવાનું છે, પિતા દુઃખી છે અને પુત્ર સુખી છે.